એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. ગ્રંથસાર વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી આત્મકથાની ઊંડી વાત કરવાના છીએ જે ખરેખર તો એક વ્યક્તિની કથા નથી ખાલી, પણ એક આખા રાષ્ટ્રના સંઘર્ષની, એની મુક્તિની અને પછી યુનો પુનર્નિર્માણની ગાથા છે.
હા, તમે વાત કરી રહ્યા છો નેલ્સન મંડેલાની લોંગ વોક ટુ ફ્રીડમની, ગુજરાતીમાં કહીએ તો સ્વાતંત્ર્યનો લાંબો પથ.
બરાબર, અને આ પુસ્તક એમ કહી શકાય કે 20મી સદીના ઇતિહાસનો એક અરીસો છે.
ચોક્કસ, અને નેલ્સન મંડેલા, જેમનું પેલું થેમ્બુ નામ રોલિલહાલા હતું.
હા, જેનું અર્થ તોફાની થાય છે, નહીં?
બરાબર, તોફાની. અને તેઓ ખરેખર એક પરિવર્તનકારી શક્તિ હતા. દક્ષિણ આફ્રિકાના રંગભેદ વિરોધી ક્રાંતિકારી, પછી રાજકીય નેતા, પરોપકારી, અને હા, 1994-99 સુધી લોકતાંત્રિક દક્ષિણ આફ્રિકાના પહેલા પ્રમુખ.
નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળ્યો એમને. પણ એનાથી પણ વિશેષ મને લાગે છે કે તેઓ માનવીય ગૌરવ અને સમાનતાના એક વૈશ્વિક પ્રતીક બની ગયા.
સાચી વાત છે, અને એમની વાર્તા આજે પણ એટલી જ મહત્વની લાગે છે. પેલો રંગભેદ એટલે કે વંશના આધારે ભેદભાવ કરતી કાયદાકીય વ્યવસ્થા.
હા, દક્ષિણ આફ્રિકાની એ ક્રૂર સરકારી નીતિ, એની સામે એમની લડાઈ, એમની અડગતા, અને સૌથી મોટી વાત, પેલી 27 વર્ષની કેદ પછી પણ ક્ષમા અને સમાધાનનો રસ્તો એમણે પસંદ કર્યો.
આ બધું આજે પણ નેતૃત્વ, સ્થિતિસ્થાપકતા અને માનવતા વિશે ઘણું બધું શીખવી જાય છે.
એટલે જ આ ખાલી દક્ષિણ આફ્રિકાની વાત નથી, દુનિયાભરમાં જ્યાં પણ અન્યાય સામે લડત ચાલે છે ત્યાં એમના જીવનમાંથી પ્રેરણા મળે છે.
તો ચાલો એમની આ લાંબી યાત્રાના મુખ્ય પડાવોને સમજવાની કોશિશ કરીએ.
શરૂઆત કરીએ એમના ઘડતરના વર્ષોથી.
હા, એમના બાળપણથી.
એમનો જન્મ 1918માં પૂર્વીય કેપ પ્રાંતના કુનુ ગામમાં. બાળપણ એકદમ પરંપરાગત થેમ્બુ સંસ્કૃતિ અને રીતિરિવાજો વચ્ચે વીત્યું. એમના પિતા તો સ્થાનિક મુખીના સલાહકાર હતા.
પણ એમનું અવસાન વહેલું થઈ ગયું હતું ને? હા, એના અવસાન પછી થેમ્બુ જાતિના જે કાર્યકારી વડા હતા, ચીફ જુંગિનતાબા ડેલિન્ડિયેબો, એમણે મંડેલાને દત્તક લીધા, એમનું પાલન પોષણ કર્યું.
અચ્છા, તો આ ઉછેરની એમના પર બહુ ઊંડી અસર પડી હશે. પુસ્તકમાં એ વિશે કઈ રીતે વાત કરે છે?
ચોક્કસ, એ વર્ણવે છે કે ચીફના દરબારમાં, જેને ગ્રેટ પ્લેસ કહેતા, ત્યાં બેસીને એમણે પેલું પરંપરાગત આફ્રિકન શાસન જોયું, ન્યાય પ્રણાલી જોઈ.
શું જોયું એમણે ખાસ?
એમણે જોયું કે મુખી કેવી રીતે બધાને ધ્યાનથી સાંભળે, દરેકને પોતાનો મત કહેવાની તક આપે, અને છેલ્લે બધાની સહમતિથી નિર્ણય લે. આ અનુભવથી એમનામાં સાંભળવાની કળા આવી, અને પેલું સામૂહિક નેતૃત્વ, એના બીજ રોપાયા.
એટલે ગ્રામીણ જીવનની સાદગી, પરંપરા અને કર્તવ્યની ભાવના, આ બધાએ એમના ચરિત્રનો પાયો નાખ્યો.
બિલકુલ.
તો પછી આ ગ્રામીણ પરિવેશમાંથી એ શહેરી જીવન અને રાજકીય સંઘર્ષ તરફ કેવી રીતે વળ્યા? આ બદલાવ રસપ્રદ લાગે છે.
એ બદલાવ આવ્યો એક અંગત બળવાથી. ચીફે એમના માટે લગ્ન નક્કી કરેલા, પણ મંડેલાને એ મંજૂર નહોતું. એટલે એ પોતાના પિતરાઈ ભાઈ સાથે જોહાનિસબર્ગ ભાગી ગયા.
અને ત્યાં મોટા શહેરમાં એમનો પહેલીવાર સામનો થયો પેલા ક્રૂર વ્યવસ્થિત જાતિવાદ સાથે,
જેને આપણે રંગભેદ કહીએ છે.
હા,
એ ખાલી સામાજિક ભેદભાવ નહોતો, કાયદાકીય રીતે સ્થાપિત વ્યવસ્થા હતી. અશ્વેતો માટે અલગ વિસ્તારો, અલગ સ્કૂલો, બસો, નોકરીઓમાં ભેદભાવ, અને પેલી અપમાનજનક પાસબુક રાખવાની ફરજ, આ બધું એમના માટે ખરેખર આઘાતજનક હતું.
અને આજ શહેરી વાતાવરણમાં એમની રાજકીય ચેતના જાગી હશે.
હા, અહીં જ એ વોલ્ટર સિસુલુને મળ્યા, જે રિયલ એસ્ટેટ એજન્ટ હતા અને એએનસી, આફ્રિકન નેશનલ કોંગ્રેસના સક્રિય કાર્યકર પણ.
સિસુલુ એમના માર્ગદર્શક બન્યા ને?
હા, માર્ગદર્શક અને ગાઢ મિત્ર. એમની મદદથી જ મંડેલાએ કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને રાજકારણમાં સક્રિય થયા. પછી ઓલિવર ટામ્બો, એન્ટોન લેમ્બેડે જેવા બીજા યુવા બૌદ્ધિકોના સંપર્કમાં આવ્યા. એમણે એમને એએનસીના ઉદ્દેશ્યો સમજાવ્યા.
પણ કદાચ એમને લાગ્યું હશે કે એએનસીનો અભિગમ થોડો ધીમો છે, કારણ કે પછી એમણે યુથ લીગ બનાવી.
બરાબર, સમજ્યા. મંડેલા, સિસુલુ, ટાંબો અને બીજા યુવાનોને લાગ્યું કે એએનસીની જૂની પેઢી ખાલી વિનંતીઓ અને અરજીઓ કરે છે, જેની પેલી રંગભેદી સરકાર પર કોઈ અસર નથી થતી.
એટલે કંઈક વધુ આક્રમક કરવું જરૂરી લાગ્યું.
હા, એટલે 1944માં એમણે વધુ ઉગ્રવાદી અને રાષ્ટ્રવાદી વિચારધારાવાળી એએનસી યુથ લીગ, એએનસીવાયએલ ની સ્થાપના કરી. એમનો હેતુ હતો લોકોને સાથે લઈને સીધા પગલાં ભરવાનો, વધુ સંઘર્ષ કરવાનો.
અને આ અભિગમ પછી 1952ની પેલી ડિફાઇન્સ કેમ્પેનમાં દેખાયો.
ચોક્કસ, ડિફાઇન્સ કેમ્પેન રંગભેદના અન્યાયી કાયદાઓ સામે ગાંધીજીના સવિનય કાનૂન ભંગ જેવું મોટું આંદોલન હતું. એ
હજારો લોકોએ ધરપકડ વહોરી હતી એમાં.
હા, મંડેલા એના મુખ્ય આયોજકોમાં હતા અને એ જ સમયમાં એમણે ઓલિવર ટાંબો સાથે મળીને જોહાનેસબર્ગમાં દક્ષિણ આફ્રિકાની પહેલી અશ્વેત ભાગીદારીવાળી લો ફર્મ શરૂ કરી, જે રંગભેદનો ભોગ બનેલા લોકોને કાનૂની મદદ કરતી હતી.
પણ આ બધી પ્રવૃત્તિઓને લીધે સરકારની નજરમાં આવી ગયા હશે.
બિલકુલ, વારંવાર એમના પર પ્રતિબંધો મુકાયા, હિલચાલ પર નિયંત્રણ આવ્યું અને છેવટે એમણે નક્કી કર્યું કે હવે પૂરો સમય રાજકીય સંઘર્ષને જ આપવો.
અને પછી આવ્યો પેલો લાંબો અને થકવી નાખનારો રાજદ્રોહનો મુકદમો, 1956નો ટ્રીઝન ટ્રાયલ.
હા, એ બહુ મોટો પડકાર હતો. સરકારે મંડેલા સહિત 156 મોટા નેતા પર રાજદ્રોહનો આરોપ મૂક્યો. આમાં એએનસી સિવાય બીજા સંગઠનોના લોકો પણ હતા, શ્વેત, ભારતીય, બધા જ.
સરકારનો ઈરાદો આખા આંદોલનને ખતમ કરી દેવાનો હતો.
હા, નેતૃત્વ વિહીન કરવાનો. મુકદમો 4 વર્ષથી વધુ ચાલ્યો, પણ થયું ઉલટું. એનાથી તો જુદા જુદા જૂથો વચ્ચે એકતા વધી ગઈ અને દુનિયાનું ધ્યાન ગયું રંગભેદ તરફ. અંતે 1961માં બધા નિર્દોષ છૂટ્યા.
પણ આ રાહત લાંબી ના ચાલી. 1960માં શાર્પવિલેમાં જે થયું, એણે તો સંઘર્ષની દિશા જ બદલી નાખી.
શાર્પવિલે હત્યાકાંડ એ ખરેખર પાણીઢાર સાબિત થયો. પાસ કાયદા વિરુદ્ધ શાંતિથી દેખાવા કરતા લોકો પર પોલીસે ગોળીઓ ચલાવી. 69 લોકો માર્યા ગયા. મોટાભાગને પીઠમાં ગોળી વાગેલી.
કેટલી ક્રૂરતા.
હા, આખા દેશ અને દુનિયાને હચમચાવી દીધા. સરકારે કટોકટી જાહેર કરી, એએનસી અને બીજા સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધો. મંડેલા અને એમના સાથીઓ માટે હવે સ્પષ્ટ થઈ ગયું કે શાંતિપૂર્ણ અહિંસક વિરોધના રસ્તા બંધ થઈ ગયા છે.
અને રાજ્ય પોતે જ હિંસા પર ઉતરી આવ્યું હતું.
બરાબર.
અને આ જ સમયે સશસ્ત્ર સંઘર્ષનો એ મુશ્કેલ નિર્ણય લેવાયો હશે. પુસ્તકમાં એના વિશે શું કહે છે?
એ નિર્ણય સહેલો નહીં હોય એએનસી માટે.
બિલકુલ નહીં. પુસ્તકમાં મંડેલાએ નિર્ણય પાછળની ગળમથલ અને ચર્ચાઓનું વર્ણન કરે છે. એએનસીમાં પણ મતભેદ હતા. ગાંધીવાદી વિચારધારા, અહિંસાની પરંપરા બહુ ઊંડી હતી.
પણ એમની દલીલ શું હતી?
મંડેલા અને બીજા નેતાઓની દલીલ હતી કે જ્યારે રાજ્ય પોતે જ હિંસા કરે છે અને વિરોધના બધા શાંતિ માર્ગ બંધ કરી દીધા છે, ત્યારે આત્મરક્ષણ માટે અને અન્યાયી શાસનને પડકારવા માટે સશસ્ત્ર માર્ગ સિવાય કોઈ રસ્તો નથી.
આખરે એએનસીએ ઉમખોણ તો વેસિઝવે એમ કે, એટલે કે રાષ્ટ્રનો ભાલો નામની પોતાની સશસ્ત્ર પાંખ બનાવવાનો નિર્ણય કર્યો. જોકે શરૂઆતમાં એમનો ઉદ્દેશ સરકારી માળખાને નુકસાન પહોંચાડવાનો હતો, લોકોને નહીં.
અને મંડેલા પોતે ભૂગર્ભમાં જતા રહ્યા, બ્લેક પિમ્પરનલ બન્યા.
હા, એ એમકેના પહેલા કમાન્ડર ઇન ચીફ બન્યા. દેશ વિદેશમાં ફરીને એમકે માટે સમર્થન અને તાલીમની વ્યવસ્થા કરી. ઇથોપિયા, અલ્જીરિયા
વેશપલટો કરીને પોલીસને ચકમો આપતા.
હા, એટલે જ પ્રેસવાળાઓએ એમને ધ બ્લેક પિમ્પરનલ નામ આપેલું. એ સમય બહુ જોખમી હતો.
પણ આ લાંબુ ચાલ્યું નહીં. 1962માં એમની ધરપકડ થઈ ગઈ અને પછી પેલો રિવોનિયાનો દરોડો.
એ એમકે અને આખા આંદોલન માટે બહુ મોટો ફટકો હતો. મંડેલા તો 5 વર્ષની સજા કાપી રહ્યા હતા ત્યારે પોલીસે રિવોનિયાના લીલીસ્લી ફાર્મ પર દરોડો પાડ્યો. એ એમકેનું ગુપ્ત હેડક્વાર્ટર હતું.
ત્યાંથી ઘણા નેતાઓ પકડાયા અને દસ્તાવેજો મળ્યા.
હા, અને એ દસ્તાવેજો સશસ્ત્ર સંઘર્ષની યોજનાઓના હતા. એના આધારે મંડેલા અને બીજા પકડાયેલા નેતાઓ પર નવો મુકદ્દમો ચાલ્યો, રિવોનિયા ટ્રાયલ. આરોપો બહુ ગંભીર હતા. તોડફોડ, સરકાર ઉથલાવવાનું ષડયંત્ર. આ વખતે મૃત્યુદંડની સજા પાક્કી મનાતી હતી.
અને આ જ ટ્રાયલમાં એમણે પેલું એમનું પ્રખ્યાત નિવેદન આપ્યું, પોતાનો બચાવ કરવાને બદલે રંગભેદને જ કઠેડામાં ઊભો કરી દીધો.
હા, સ્પીચ ફ્રોમ ધ ડોક. લગભગ 4 કલાક બોલ્યા હતા. એ ખાલી બચાવ નહોતો, રંગભેદના અન્યાય સામે લોકશાહી દક્ષિણ આફ્રિકાના સપનાનું ઘોષણાપત્ર હતું. એના છેલ્લા શબ્દો,
મેં શ્વેત વર્ચસ્વ સામે લડત આપી છે અને મેં અશ્વેત વર્ચસ્વ સામે લડત આપી છે.
મેં એક એવા લોકતાંત્રિક અને સ્વતંત્ર સમાજનું સપનું સેવ્યું છે જેમાં તમામ લોકો સંવાદિતા અને સમાન તકો સાથે રહે. તે એક આદર્શ છે જેના માટે હું જીવવા અને તેને પ્રાપ્ત કરવાની આશા રાખું છું. પરંતુ જો જરૂર પડે તો તે એક આદર્શ છે જેના માટે હું મરવા પણ તૈયાર છું.
આ શબ્દોમાં એટલી તાકાત હતી. કદાચ એટલે જ મૃત્યુદંડ ટળ્યો, પણ સજા તો મળી, આજીવન કેદ. અને અહીંથી શરૂ થઈ એમની 27 વર્ષની જેલયાત્રા.
હા, અને એ 27માંથી લગભગ 18 વર્ષ તો એમણે પેલા કુખ્યાત રોબિન આઇલેન્ડ પર વિતાવ્યા, એક ઉજ્જડ ટાપુ, રાજકીય કેદીઓને સમાજથી સાવ અલગ રાખવા માટે.
પરિસ્થિતિ કેવી હતી ત્યાં?
અત્યંત કઠોર. ચૂનાની ખાણમાં સખત મજૂરી, જેનાથી આંખોને નુકસાન થાય, ખાવાનું અપૂરતું, ગાર્ડ્સનો વ્યવહાર ક્રૂર અને અપમાનજનક, કુટુંબ સાથે, બહારની દુનિયા સાથે લગભગ કોઈ સંપર્ક નહીં. સરકારનો ઈરાદો સ્પષ્ટ હતો, કેદીઓનું મનોબળ તોડી નાખવાનો.
પણ કહેવાય છે કે કેદીઓએ રોબિન આઇલેન્ડને જે એક યુનિવર્સિટી બનાવી દીધી, આ કેવી રીતે બન્યું?
આ જ તો મંડેલા અને એમના સાથીઓની ઈચ્છાશક્તિ હતી. એમણે જેલની અંદર જ શિક્ષણ અને રાજકીય ચર્ચાનું માળખું ઊભું કર્યું. જે ભણેલા હતા એ બીજાને ભણાવતા, ગુપ્ત રીતે રાજકીય વર્ગો ચાલે, પુસ્તકોની આપલે થાય, ચર્ચાઓ થાય.
નાના નાના અધિકારો માટે પણ લડ્યા?
હા, લાંબા પેન્ટ પહેરવાનો અધિકાર, ભણવાની પરવાનગી, પત્ર લખવાનો હક. આ જેલ મંડેલા યુનિવર્સિટી તરીકે ઓળખાવા લાગી. મંડેલાએ પોતે પણ અહીં ઘણું શીખ્યું. એમના વિચારો વધુ પાકટ થયા.
અને એક રસપ્રદ વાત એ પણ છે કે એમણે જેલના ગાર્ડ્સને, જે એમના પર દમન કરતા હતા, એમને સમજવાનો પ્રયત્ન કર્યો. એમની ભાષા આફ્રિકાન્સ શીખ્યા. શા માટે?
આ મંડેલાની દુરંદેશી બતાવે છે. એ માનતા હતા કે તમારા દુશ્મનને સમજવા માટે એની ભાષા, એનો ઇતિહાસ જાણવો જરૂરી છે. આ ખાલી સહાનુભૂતિ નહોતી, પણ એક વ્યૂહરચના પણ હતી
ભવિષ્યમાં વાટાઘાટો માટે.
બરાબર. ભવિષ્યમાં જ્યારે વાતચીતનો સમય આવે ત્યારે આ સમજણ કામ લાગે. આ અનુભવે એમનામાં પ્રતિકારની સાથે સાથે સમાધાન અને સંવાદ વિશે વિચારવાની ક્ષમતા વિકસાવી.
અને એ વાટાઘાટોનો સમય આવ્યો ખરો જ્યારે એમને પોલ્સમોર અને પછી વિક્ટર વસ્ટર જેલમાં લઈ જવાયા.
હા, 1982માં રોબિન આઇલેન્ડથી પોલ્સમોર જેલમાં. ત્યાં સુધીમાં દક્ષિણ આફ્રિકા પર આંતરરાષ્ટ્રીય દબાણ ખૂબ વધી ગયું હતું. આર્થિક પ્રતિબંધો, રમતોનો બહિષ્કાર,
દેશની અંદર પણ અશાંતિ હતી
બહુ જ. એટલે રંગભેદી સરકારના અમુક લોકોને સમજાવવા લાગ્યું કે આ લાંબુ નહીં ચાલે. એટલે સરકારે ગુપ્ત રીતે મંડેલા સાથે સંપર્ક શરૂ કર્યો.
પોતાના સાથીઓથી અલગ રહીને જેલમાંથી સરકાર સાથે ગુપ્ત વાટાઘાટો, આ તો બહુ મોટું જોખમ કહેવાય.
હતું જ અત્યંત જોખમી અને વિવાદાસ્પદ નિર્ણય. દેશનિકાલ થયેલા એએનસી નેતાઓ અને જેલમાં બંધ બીજા સાથીઓ સાથે સંપર્ક બહુ જ ઓછો હતો. મંડેલા જાણતા હતા કે જો વાત બહાર આવે તો લોકો કહેશે કે દુશ્મન સાથે મળી ગયા.
પણ એમણે એ જોખમ લીધું?
હા, એ માનતા હતા કે વાતચીત તો કરવી જ પડશે. એમણે તહેલ કરી. પછી એમને વિક્ટર વર્સ્ટર જેલના મેદાન પણ એક કોટેજમાં રાખવામાં આવ્યા. ત્યાં પીડબલ્યુ બોથા અને પછી એફડબલ્યુ ડી ક્લાર્કના પ્રતિનિધિઓ સાથે લાંબી વાર્તાઘાટો થઈ.
આ વાટાઘાટોમાં એમનો મુખ્ય આગ્રહ શું હતો? કયા સિદ્ધાંતો પર અડગ રહ્યા?
એમના મૂળભૂત સિદ્ધાંતો સ્પષ્ટ હતા. બધા રાજકીય કેદીઓની બિનશરતી મુક્તિ, એએનસી અને બીજા સંગઠનો પરથી પ્રતિબંધ હટાવવો, રાજકીય પ્રવૃત્તિઓ પરના નિયંત્રણો દૂર કરવા, અને સૌથી મહત્વનું, એક બિનવંશીય લોકતાંત્રિક દક્ષિણ આફ્રિકાની સ્થાપના માટે પ્રતિબદ્ધતા.
એમણે સ્પષ્ટ કહ્યું હશે કે હિંસા ત્યારે જ બંધ થશે જ્યારે સરકાર આ પગલાં લેશે.
બિલકુલ. આ વાટાઘાટો એમની રાજદ્વારી કુને, એમનું ધૈર્ય અને પોતાના લક્ષ્ય પ્રત્યેની સ્પષ્ટતા બતાવે છે.
અને છેવટે વર્ષોની જેલ, સંઘર્ષ, વાટાઘાટો પછી એ ઐતિહાસિક દિવસ આવ્યો, 11 ફેબ્રુઆરી 1990, એમની મુક્તિ.
એ દિવસે આખી દુનિયા જોઈ રહી હતી. વિક્ટર વોસ્ટર જેલના દરવાજામાંથી બહાર આવતા મંડેલા, એ તસવીર કોણ ભૂલી શકે?
પણ મુક્તિ પછીનો રસ્તો પણ સહેલો નહોતો. દેશ બહુ નાજુક સ્થિતિમાં હતો.
હા, રાજકીય હિંસા ચરમસીમા પર હતી. શ્વેત અને અશ્વેત ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ, ગૃહયુદ્ધનો ડર હતો. મંડેલાએ FWD ક્લાર્ક સાથે મળીને દેશને સ્થિર કરવા અને લોકશાહી તરફ લઈ જવા માટે ખૂબ જટિલ વાટાઘાટો કરી, પેલી કોડેસા વાટાઘાટો.
અને અંગત જીવનમાં પણ પડકારો હતા.
હા, પત્ની વિની મંડેલા સાથેના સંબંધોમાં એ સમયે તણાવ હતો.
આટલા બધા પડકારો વચ્ચે પણ એમણે દેશને એક નવા યુગમાં પહોંચાડ્યો. 1994ની એ પહેલી લોકતાંત્રિક ચૂંટણીઓ
એ દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં એક ચમત્કાર જેવું હતું. લાખો લોકો જેમને ક્યારે મત આપવાનો અધિકાર નહોતો, એમણે પહેલીવાર પોતાના નેતા ચૂંટ્યા. અને 10 મે 1994ના રોજ નેલ્સન મંડેલાએ દેશના પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
જો કે પુસ્તકના અંતે એ બહુ નમ્રતાથી કહે છે કે રાજકીય સ્વતંત્રતા એ અંત નથી, શરૂઆત છે.
બરાબર. સાચી સ્વતંત્રતા ગરીબીમાંથી, ભૂખમરામાંથી, અસમાનતામાંથી, ભૂતકાળના જખમોમાંથી મુક્તિ, એ લાંબી યાત્રા તો હજુ ચાલુ જ છે.
આખી અસાધારણ જીવનયાત્રા જોઈએ તો મંડેલાના કયા મુખ્ય વિચારો અને મૂલ્યો આપણને દેખાય છે? એમની ફિલોસોફીનો સાર શું ગણી શકાય?
એમની ફિલોસોફી કોઈ એક જગ્યાએ સ્થિર નહોતી રહી, એ સતત વિકસતી રહી. જેમ કે સ્વતંત્રતાનો અર્થ જેમના માટે બદલાતો રહ્યો.
શરૂઆતમાં વ્યક્તિગત સ્વતંત્રતા.
હા, યુવાનીમાં એ હતી વ્યક્તિગત આઝાદી, પોતાની મરજી મુજબ જીવવું, ભણવું, કામ કરવું. પછી એનો અર્થ વિસ્તર્યો, પોતાના લોકોની, પોતાના સમુદાયની સામૂહિક સ્વતંત્રતા. અને જેલના લાંબા વર્ષો પછી, ચિંતન પછી, એ સમજ વધુ ઊંડી બની.
કઈ રીતે?
ડેલાનું માનવું હતું કે રંગભેદ જેવી વ્યવસ્થા ખાલી પીડિતને જ નહીં, પણ જે દમન કરે છે એને પણ અમાનવીય બનાવે છે. દમન કરતા પોતે જ પૂર્વગ્રહ, ડર, નફરતનો કેદી બની જાય છે.
અચ્છા, એની પોતાની માનવતા સંકોચાઈ જાય છે.
બરાબર. એટલે જ્યારે પીડિતો મુક્ત થાય છે અને ક્ષમાનો માર્ગ અપનાવે છે, ત્યારે તેઓ પેલા દમનકર્તાને પણ એ નફરતના બંધનમાંથી, એના પોતાના બનાવેલા પિંજરામાંથી મુક્ત થવાની તક આપે છે. આ વિચાર જ એમના સમાધાનના અભિગમનો પાયો હતો.
આ સિવાય પેલી બલિદાનની ભાવના, શિક્ષણનું મહત્વ અને સિદ્ધાંતો સાથે વ્યવહારિકતાનો સમન્વય એ પણ દેખાય છે.
બિલકુલ. ન્યાય અને સમાનતા માટે એમણે અંગત સુખ, કુટુંબ અને જીવનના લગભગ 3 દાયકા જેલમાં આપ્યા. શિક્ષણને મુક્તિનું સૌથી શક્તિશાળી સાધન માનતા હતા, એટલે જ જેલમાં યુનિવર્સિટી ચલાવી.
અને એમની રણનીતિ પણ બદલાતી રહી. અહિંસા, પછી સશસ્ત્ર સંઘર્ષ અને છેલ્લે વાટાઘાટો.
હા, ધ્યેય સ્પષ્ટ હતું, લોકશાહી અને સમાનતા. પણ એ ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ સંજોગો પ્રમાણે બદલવાની લવચિકતા એમનામાં હતી.
અને સૌથી મોટી પ્રેરણા તો એ છે કે 27 વર્ષના અન્યાય પછી પણ બદલો નહીં, પણ સમાધાન અને રાષ્ટ્રીય એકતા પર ભાર મૂક્યો. પેલું સત્ય અને સમાધાન પંચ, TRC.
હા, TRC એ ઇતિહાસમાં એક અનોખો પ્રયોગ હતો. હેતુ બદલો લેવાનો નહોતો, પણ સત્યને બહાર લાવવાનું, પીડિતોને પોતાની વાત કહેવાની તક આપવાનું, જેથી રાષ્ટ્ર તરીકે સમાધાનની પ્રક્રિયા શરૂ થાય.
આ બધું પેલી ઉબુન્ટુ ફિલોસોફી સાથે જોડાયેલું છે.
હા, ઉબુન્ટુ આફ્રિકન દર્શન છે, જેનો અર્થ થાય માનવતા અથવા હું છું કારણ કે આપણે છીએ. એ પરસ્પર નિર્ભરતા અને સામૂહિક જવાબદારી પર ભાર મૂકે છે. મંડેલા માનતા હતા કે વ્યક્તિની મુક્તિ સમાજની મુક્તિ સાથે જોડાયેલી છે.
જો આપણે એમના જીવનના 3 એવા નિર્ણાયક વળાંક શોધીએ જેણે બધું બદલી નાખ્યું, તો એ કયા હશે?
પહેલો અને કદાચ સૌથી મહત્વનો વળાંક હું ગણીશ 1960નો શાર્પવિલે હત્યાકાંડ, અને એના પછી અહિંસક માર્ગ છોડીને સશસ્ત્ર સંઘર્ષ શરૂ કરવાનો નિર્ણય.
કેમ એ સૌથી મહત્વનો?
કારણ કે આનાથી મંડેલા કાયદાનું પાલન કરનાર વિરોધકર્તામાંથી સીધા રાજ્ય સામે બળવો પોકારનાર ક્રાંતિકારી બન્યા. એમકેની સ્થાપના અને ભૂગર્ભ પ્રવૃત્તિઓ, એણે સંઘર્ષનું સ્વરૂપ અને એની તીવ્રતા બંને બદલી નાખ્યા.
બરાબર. બીજો વળાંક કયો?
બીજો ચોક્કસપણે 1963-64નો રિવોનિયા ટ્રાયલ અને આજીવન કેદની સજા. મૃત્યુદંડની તલવાર લટકતી હતી, છતાં એમણે ટ્રાયલનો ઉપયોગ રંગભેદને દુનિયા સામે ખુલ્લો પાડવા માટે કર્યો.
પેલું કોર્ટનું નિવેદન.
હા, એ દુનિયાભરમાં ગુંજ્યું. આજીવન કેદની સજાએ એમને શારીરિક રીતે તો કેદ કર્યા, પણ વૈશ્વિક સ્તરે રંગભેદ વિરોધી સંઘર્ષના જીવંત પ્રતીક બની ગયા. અને જેલના એકાંતે એમના ચિંતનને ઊંડાણ આપ્યો, સમાધાન માટે તૈયાર કર્યા.
અને ત્રીજો વળાંક જેણે અંતિમ પરિણામ શક્ય બનાવ્યું?
ત્રીજો વળાંક હતો 1985 પછીનો. જેલમાં હોવા છતાં અને શરૂઆતમાં સાથીઓ સાથે સીધો સંપર્ક ન હોવા છતાં રંગભેદી સરકાર સાથે ગુપ્ત વાટાઘાટો શરૂ કરવાનો એમનો નિર્ણય.
એ બહુ હિંમતનું કામ હતું.
અત્યંત હિંમત ભર્યો અને રાજકીય રીતે જોખમી. પણ મંડેલાએ પારખ્યું કે ખાલી દબાણથી નહીં પણ સંવાદથી જ ઉકેલ આવશે. આ વાટાઘાટોએ છેવટે શાંતિપૂર્ણ અંત અને લોકતાંત્રિક સત્તાના હસ્તાંતરણનો રસ્તો ખોલ્યો અને દક્ષિણ આફ્રિકાને ભયાનક ગૃહયુદ્ધમાંથી બચાવ્યો.
મંડેલાના જીવનમાંથી, એમના સંઘર્ષો અને વિજયોમાંથી આજના સમયમાં આપણે શું શીખી શકીએ? સામાન્ય માણસ માટે એમના અનુભવો કેવી રીતે પ્રાસંગિક છે?
ઘણું બધું. પહેલું અને સૌથી સ્પષ્ટ તો છે સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ જેણે કહીએ, અને દ્રઢતા. વિચારો, જીવનના 27 વર્ષ જેલમાં, મોટાભાગે ખરાબ હાલતમાં, છતાં આશા ન છોડવી, પોતાના ધ્યેયને વળગી રહેવું,
અને એ સમયનો પણ આત્મસુધાર માટે ઉપયોગ કરવો.
બરાબર. આ માનવીય ઇચ્છાશક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. એ શીખવે છે કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ ગૌરવ અને હેતુ જાળવી શકાય છે.
નૈતિક નેતૃત્વનો પાઠ પણ એટલો જ મોટો છે. એમનું નેતૃત્વ કોઈ પદ પર આધારિત નહોતું, એમના નૈતિક સિદ્ધાંતો પર હતું અને એ માટે બલિદાન આપવાની તૈયારી પર.
અને પેલી ક્ષમાની શક્તિ, આ કદાચ સૌથી અઘરો પાઠ છે. વર્ષોના અન્યાય પછી બદલો લેવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે.
પણ મંડેલાએ બતાવ્યું કે ક્ષમા એટલે ભૂતકાળ ભૂલી જવું એવું નથી.
ના, પણ ભવિષ્યને નફરતના બોજમાંથી મુક્ત કરવો. ક્ષમા નબળાઈ નથી, એ આંતરિક શક્તિ છે, ભવિષ્ય તરફ જોવાની દ્રષ્ટિ છે. ક્રોધને પકડી રાખવો એ તો ગરમ કોલસો હાથમાં રાખવા જેવો છે, છેવટે આપણે જ વધારે દાજીએ.
અને વિરોધીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવાનો પ્રયાસ કરવો આ પણ અનોખું છે. દુશ્મનને સમજવાથી નફરત ઓછી થાય, સંવાદનો રસ્તો ખુલે. એમણે આફ્રિકાન્સ ભાષા શીખી એ આનું જ ઉદાહરણ છે.
અને છેલ્લે, અન્યાયનો સામનો કેવી રીતે કરવો? હારી ન જવો, ગૌરવ જાળવી રાખવું, એકતા અને સંગઠનનું મહત્ત્વ સમજવું, શિક્ષણનો ઉપયોગ કરવો અને લાંબા ગાળાના ધ્યેય પર નજર રાખવી. આ પાઠ કોઈપણ વ્યક્તિ પોતાના જીવનના નાના મોટા સંઘર્ષોમાં અપનાવી શકે છે.
તો આ આખી ચર્ચા અને લોંગ વોક ટુ ફ્રીડમ પુસ્તકનો નિચોડ કાઢવો હોય તો ત્રણ મુખ્ય તારણો કયા હોઈ શકે? એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક શીખ તરીકે. ચોક્કસ, ત્રણ મુખ્ય આંતરદૃષ્ટિ આ રીતે કહી શકાય. પહેલી, ભાવનાત્મક આંતરદૃષ્ટિ. માનવ આત્મામાં અકલ્પનીય મુશ્કેલીઓ, અત્યાચાર અને નુકસાન સહન કર્યા પછી પણ સ્થિતિસ્થાપકતા, ક્ષમા અને સમાધાનની અદ્ભુત ક્ષમતા છે. ઊંડામાં ઊંડા જખમ પણ રૂજાઈ શકે છે અને નફરત પર પ્રેમ અને સમજણ જીતી શકે છે.
અને બૌદ્ધિક રીતે શું શીખવા જેવું છે?
બીજી, બૌદ્ધિક આંતરદૃષ્ટિ. સાચી સ્વતંત્રતા ખાલી રાજકીય અધિકારો મેળવવા કે બંધનો તોડવા જેટલી સીમિત નથી. એ એક સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં ફક્ત પોતાની જ નહીં પણ બીજાની સ્વતંત્રતા અને ગરિમાનું સન્માન કરવું અને તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે. અને પેલી વાત કે દમન એ પીડિત અને પીડક બંનેની માનવતા છીનવી લે છે.
બરાબર. અને અંતે એક સાર્વત્રિક પાઠ જે બધાને લાગુ પડે. ત્રીજી, સાર્વત્રિક આંતરદૃષ્ટિ. હિંમત એટલે ડર ન હોવો એવું નથી, પણ ડર હોવા છતાં સાચા અને ન્યાય માટે ઊભા રહેવું અને એ ડર પર જીત મેળવવાનો પ્રયાસ કરવો. અને હા, સતત શીખતા રહેવું, જ્ઞાન મેળવવું, પોતાની જાતને વિકસાવતા રહેવું, આ વ્યક્તિગત અને સામાજિક પરિવર્તન માટેના સૌથી શક્તિશાળી સાધનો છે.
મંડેલાની આ લાંબી યાત્રા ખરેખર આપણને ઘણું વિચારતા કરી જાય છે. એમણે રાજકીય સ્વતંત્રતા તો મેળવી, પણ પુસ્તકના અંતે સ્વીકાર્યું કે આર્થિક અને સામાજિક સમાનતાની લડાઈ હજુ બાકી છે. આ એક સવાલ ઊભો કરે છે. શું મંડેલાનો સમાધાન અને ક્ષમાનો માર્ગ દરેક પ્રકારના ઊંડા અન્યાય સામે લડવા માટે પૂરતો છે, કે પછી એની પણ કેટલીક મર્યાદાઓ છે જેના વિશે આજે વિચારવું પડે? આ પુસ્તક આપણને આજના સંઘર્ષો વિશે શું નવું વિચારવા પ્રેરે છે? આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.